તારીખ 23/11/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં બોલ નંબર 66 થી 70 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 55.
એને અનુરૂપ એની મુમુક્ષુ દશા કેવી હોય એમાં નીકળે. મુજે પહેલે છે વિકલ્પો મેં કસાઈ પછી કરતી હો પ્રશાસન મેં વો ક્યા હૈ ક્યા હૈ એસે વિચારો થી દૂર મેં રહેતા થા. શું કહે છે કે પહેલેથી કે હૃદયની અંદર જે પંચેન્દ્રિયના વિષયોનો જે કાંઈ ઉદય હોય એમાં રસ મોટો આવતો. વ્યવસાય અને બીજા જે કોઈ વિકલ્પો થાય વિષય કસાયોના પરિણામ થાય એમાં ભઠ્ઠી હળકતી હોય એવું લાગે. આ એક મુમુક્ષુની યોગ્યતાનું બહુ સારું લક્ષણ. મોક્ષ માર્ગ શરૂ નથી થયો ત્યાં એને શુદ્ધ પરિણામ ભલે નથી, પણ જે અશુદ્ધ પરિણામ છે એ વિષય કસાયની તીવ્ર રસ વાળા ન હોય તો પણ હોય તો સવાલ જ નથી, ન હોય તો પણ એ પરિણામોનું દુઃખ લાગે છે. અને આમની યોગ્યતા વિશે શકું તો પછી જ હું દુઃખ લાગશે. શાંત રસનો અનંત શાંત રસનો નિરીડ સ્વભાવ કરેલો છે એનું વિરુદ્ધ જે આ પરિણામ વિશે એ પછી જોવા લાગે છે. હું તો ઓછા ઓછા પ્રમાણમાં પણ દુઃખ તો એવું લાગે છે. જો એનું દુઃખ ન લાગે તો એનો પ્રેમ છે, પ્રેમ હોય તો જ દુઃખ ન લાગે. જે તો લાગે
પ્રેમ હોય
આ પરિસ્થિતિ આવવી જોઈએ. આ એક અનિવાર્ય પરિસ્થિતિ છે એ વિશે ગુરુદેવશ્રીએ પણ લીધું. બેનશ્રીએ તો ઘણી વાર લીધો છે, ગુરુદેવશ્રીએ લીધો છે એ પરમાગમ સ્થળમાં એક બોલાવી ગયો છે એવો કરવાને. રાગ કે દુઃખ નથી એમ કહ્યું એ તો દ્રષ્ટિની પ્રધાનતા છે કહ્યું, પણ પર્યાયમાં જેટલો આનંદ છે તેને પણ જ્ઞાન જાણે છે અને જેટલો રાગ છે એટલે દુઃખ પણ સાધકને છે એમ જાણે છે. સમ્યક દ્રષ્ટિને પણ જેટલો રાગ છે એટલું દુઃખ છે એમ જાણે છે. પર્યાયમાં રાગ છે દુઃખ છે તેને જો જાણે નહીં તો ધારણા જ્ઞાન માં પણ ભૂલ છે. શું કીધું? પર્યાયમાં રાગ છે એટલું દુઃખ છે એમ જો જાણે નહીં તો એની ધારણા જ્ઞાન માં ભૂલ છે. જે તકો હે ધારણા જ્ઞાન એ ખોટું છે. સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિનો દોર બતાવવા આશ્રય નથી તેમ ભલે કહ્યું, પણ જો આશ્રય સર્વસાનો હોય તો મુક્તિ હોવી જોઈએ. હા ઇચ્છાશનો બોલમાં એ વાત આવી છે કે રાગ છે એ દુઃખ છે પછી મુમુક્ષુ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય અને એ તો સ્થૂળ જ્ઞાન નો વિષય છે. જે શુદ્ધ પરિણામ છે એ તો સૂક્ષ્મ જ્ઞાન નો, વિતરાગ ભાવ છે તો સૂક્ષ્મ પરિણામ છે, અને રાગ છે એ સ્થૂળ પરિણામ છે. જો સ્થૂળ પરિણામ ને પણ ન સમજી શકતો હોય છે તો સૂક્ષ્મ પરિણામ ને ક્યાંથી સમજે? બુદ્ધિ કરતા અબુદ્ધિ પૂર્વક નો વધારે સૂક્ષ્મ છે, એ તો કેવળ ગોચર છે, એ ભલે ન પકડાય. પણ જે મન જનિત છે, મનમાં સમજી શકાય એવા છે ઇન્દ્રિય જનિત રાગો, એ તો એનું તો એમાં દુઃખ છે, એ તો દુઃખ અનુભવમાં આવવું જોઈએ ને. દુઃખ દુઃખ પણ ન જણાય તો સુખ નો આશા રાખવી ને કરવી છે એમ કહેવું. તન્મયતાના કાળમાં નથી જાણતો, અને એક તીવ્ર રસ્તે કરીને પોતાના સ્વરૂપમાં પરિણમે છે એમ પણ કહે છે. મને તો મારો આત્મા સર્વત્ર જણાય છે, બીજે કોઈ જણાતો નથી, જણાતું હોવા છતાં નથી જણાતું એમ કહેવું છે. જણાતું જ નથી એમ નથી કહેવું, પણ જણાતું હોવા છતાં નથી જણાતું એમ કહેવું છે. જોરમાં એ જાણવા છતાં એને એટલું ગૌણ કરીને કહે છે કે નથી એમ માને. જો રાગ ન જણાય તો એનો એનો અભાવ કરવો એ પ્રશ્ન ન ઉત્પન્ન થાય. એનો અભાવ કરવાની એટલે એમ કે છે કે મુજે પહેલે છે ઇન્દ્રિય વિષયો થી ઓહરતા રસ નહીં થા, ઓર વિકલ્પો મેં કસાઈ થી ભઠ્ઠી જલતી હો એસા લગતા થા, એસે વિગન મેં હો ક્યાં હૈ, આમ કેમ થતું હશે, એમ આમ કેમ થતું હશે, આ રાગ નું આટલું બધું દુઃખ કેમ લાગતું હશે. સમજણ તો પડતું નતું, દિશા મળી નતું, પણ રાગ નું દુઃખ લાગતું હતું. એટલી તો યોગ્યતા હતી કે રાગ નું દુઃખ બરાબર લાગતું હતું, ભલે શુદ્ધ સ્વભાવ નું દુઃખ નતું લાગતું, પણ રાગ નું દુઃખ તો લાગતું હતું. મિત્ર આ પ્રશ્ન કરે છે ઘણા કે સ્વભાવ નું સુખ જોયા વગર રાગ નું દુઃખ ની કેમ ખબર પડે, એવું નથી. એને સ્વભાવનું સુખ જોયું હોય એને જ રાગનું દુઃખ લાગે એમ નથી. પહેલા રાગનું દુઃખ જણાય તો એને સ્વભાવનું સુખ જણાય એમ છે. અનુભવની લાઈનમાં ક્રમ છે, શું છે એ ભૂલ દેખાવી જોઈએ. એમ જ છે, રાગ છે, રાગમાં દુઃખે છે. હવે જો દુઃખ ન લાગે તો પછી એને છોડવાનો ઉતરવા વિચારે ના લાગે જરૂર શું. જો એમાં દુઃખ ન હોય તો જેને દુઃખ નથી લાગતું હોય તો એનો પ્રયત્ન છોડવાનો કરતા પણ નથી, કે શીખી જોવામાં આવે છે. સત્પુરુષ બતાવે ને નેત્ર ની યોગ્યતા માંથી તો એ આવવું જ જોઈએ. એમને સત્પુરુષ નહોતા મળ્યા, માનો કે આ વખતે સત્પુરુષ નહોતા મળ્યા. દુઃખ તો લાગતું છે, દુઃખ તો લાગવું જ જોઈએ. એટલે દુઃખે છે રસ્તો, દુઃખ ટાળવાનો રસ્તો શું, સુખ પ્રાપ્ત કરવાનો રસ્તો આ શોધે છે. ક્યાં હે ક્યાં એમ એ વાત છે, જિજ્ઞાસા હતી. આ શું શું કરવાનું, એસે વિચારો થી ધૂન મેં રહેતા થા, એમ વિચારોની ધૂનમાં હતો રહેતો હતો. એટલી ધૂન થી કે એ વિષય ઉપર એટલી ધૂન ચાલતી હતી કે મુજે શહેર કે ખાસ પરિચિત રાસ્તો કે અલાવા ઇસી રાસ્તે આદિ કા પતા નહીં. ત્યાં અજમેર માતા એ રૂપે કોલકાતામાં નહોતા, તો એમનું વતન છે પણ આપણે એમ માનો કે અમુક પરિચિત રસ્તા સિવાય બીજે કઈ જવાનું બને છે, ત્યાં નવા પરમાં ત્યાં કેવું સ્થિતિઓ છે, આનંદપુર શું છે, ફલાણા શું છે, કઈ ખબર નહીં, વડવામાં ત્યાં કેવી સ્થિતિઓ છે, શું રસ્તા છે, શહેરના બીજા એની ખબર જ ન હોય, જવાનું મને શું બધું થાય. એમ આ પોતાની ધૂનમાં જ રહેતા હતા, મુખ્ય અમુક રસ્તા જે એમના તમને વતન હતું, છતાં બીજી કઈ ખબર નથી. ધૂન નો પ્રકાર માં આ ખોજ નો પણ પ્રકાર છે. ખોજ ની પણ ધૂન છે, અને ધૂન માં એવું છે કે આત્મકલ્યાણ કરવું છે, આત્મકલ્યાણ કરવું છે, દુઃખ નથી જોતું, એમ એની ધૂનમાં બીજું કઈ સૂજે નહીં, બીજું સૂજે નહીં, બીજું એક ધૂન આગળ બીજું કઈ સૂજે નહીં, કોઈ વાત કા ખ્યાલ નહીં રહેતા, બીજી કોઈ વાતનો ખ્યાલ ન કરે, ધૂનમાં ને ધૂનમાં બીજી કોઈ વાતનો ખ્યાલ ન રહે. વિચાર કા જોર પહેલે છે, વિચારનું જોર, વિચાર શક્તિ ઘણી હતી એમ કે છે, શક્તિ કો જોર કયો, મંથન વિચાર ઘણું ચાલે, ધૂન ઘણી ચાલે, પણ દિશા સુધી ન મળે. અહીંયા સત્પુરુષ મળ્યા પછી રસ્તો મળ્યો, સંસ્કારી હોત ને તો આમ નો થાય, ગુરુદેવ ને સમયસર માંથી મળી ગયું, એમ એમને તો દિગંબર સંપ્રદાયમાં ઘરમાં જ સમયસર શાસ્ત્રો વાંચ્યા હતા, બધા નહોતા વાંચ્યા એવું કઈ, શાસ્ત્રો વાંચ્યા હતા, બધામાં પંડિત રાખ્યો તો બધું હતું, અંતર્મુખ થવાની દિશા જે અહીંયાથી પત્તો લાગી જાય એ ચમત્કાર જ છે. વિચાર કા જોર પહેલે સે હી થા ઉસમે તીક્ષ્ણતા થી, તીખી વિચારધારા, ખબર પડે છે કે આમ રસ્તો છે એટલે સીધું જ જંપ લાવે, થોડું ઘણું નહીં, પછી શિથિલતા નહીં. દિગંબર શાસ્ત્ર દેખે કઈ મળ્યું નહીં તો ઇધર સે નીકળા ઓર ઉધર ક્રિયાકાંડ મેં પડ્યા, દિગંબર શાસ્ત્ર માંથી કઈ મળ્યું નહીં વળી ક્રિયાકાંડમાં પડ્યા પાછા, પૂજા ને ભક્તિ ઉપવાસ જે કઈ ક્રિયાકાંડ હોય એમાં પરંતુ ઉસમે ભી કોઈ શાંતિ નહીં મળી, ક્યાંય શાંતિ ન મળી, ન મળી કે મારી મળી શાંતિ, ભી છોડી દયા, પછી મન ના મળે એટલે છોડી દઈએ ફાંકીને, આમાં મારે જોઈ શું કઈ મળતું નથી, જોઈ શું આમાં શું થાય, કે શાસ્ત્રમાં પડનારા શાસ્ત્રને છોડતા નથી, ક્રિયાકાંડમાં પડનારા ક્રિયાકાંડને છોડતા નથી, જો મળે તો વળગી રહીએ એમ ન થવું જોઈએ, છોડતો જાય આમાં મળતું નથી, મારે જોઈ શું મળતું નથી, એની શોધ ચાલુ રહીએ તો જૂનું મૂકી દઈએ, જે આત્મા લીધો એ મૂકી દે, આત્મા લીધો એ મૂકી દે, આ પ્રક્રિયા છે યથા. હા, શાંતિ ની ખોજ હતી, શાંતિ ની ખોજ હતી, શાંતિ મળતી નતી, પતી ગયું. પીછે આત્મધર્મ દેશ છે એ ચોટ લગી, પણ સબ બાત ખ્યાલ મેં ખાવા લાગી, આત્મધર્મ માટે સંકેત મળી ગયો કે મારે જે જોઈ છે એવું કઈ કઈ મળે એવી સંભાવના છે, આ જ્યાંથી નીકળે છે ત્યાં મારે જ આવવું જોઈએ, છ આવશ્યક નથી એની એક જ આવશ્યક છે, એના ઉપરથી એમને ટોટલ એ માર્યો કે આ કહેનાર પુરુષ બધા વિકલ્પો છોડાવી અને આત્મ શાંતિ માં રાખવા માંગે છે. મારે શાંતિ જોઈએ છે. છ આવશ્યક માં તો છ પ્રકારના વિકલ્પ છે, શાંતિ નથી, અશાંતિ છે. એ ધ્યાન પણ છે, યોગ્યતા શું કામ કરે છે તેનું ધ્યાન જે છે. પરોક્ષપણે પણ વચન બોલ્યા તો એમનું ધ્યાન જે અહીંયા કોઈ દેખાડનારા અહીંયા હોવા જોઈએ, આનો રસ્તો દેખાડનારા અહીંયા હોવા જોઈએ, આટલું ધ્યાન જે લાભ જોઈએ આપણે. હા, એ બહુ મોટી વાત છે. ધ્યાન ખેંચાઈ જાય એ મોટી વાત છે. સબ બાત કા મસાલા ગુરુદેવ શ્રી ને તૈયાર કર રખા હૈ, વિશે કોઈ બાત વિચાર નહીં પડતી. એમને તો બધી વાત વગર વિચારે સીધી જ બેસે. એને અંદર માં આત્મા જોયો, એને તો બધાને આવી ગયા એના જ્ઞાન માં. અભે જ પડે નાની પુરુષ જે વિશેષ જ્ઞાની છે, જે કઈ ગમે તે વાત કરે એમને સીધી જ બેસે. એમને ન બેસે ને પછી બેસે એવું ન થાય, કેમ કે ઊંધા લાકડા કોઈ છે નહીં સંસ્કારના. બુદ્ધિપૂર્વક ના ઊંધા સંસ્કાર જ્યાં સુધી નાખ્યા હોય તો સૌની વાત બેસતા મહેનત પડે, પરિશ્રમ લાગે ને સમય લાગે. પણ જેને પૂર્વમાં ઊંધા લાકડા નથી નાખ્યા માન્યતાના ને સમજણના, એટલે ફટાફટ બેસે. નથી બેસતું એનો અર્થ શું કે ઊંધું સેવું છે એની કાયદું નથી, એમ છે એનો. અમને તો કોઈ વાત વિચારવી જ નથી પડતી. સબ બાત કા મસાલા ગુરુદેવ, પછી એમને ખ્યાલ આવી જાય છે. આવી વાત જો સ્પષ્ટ કરે છે ગુરુદેવ, તો એમને કેટલું મંથન કરીને કાઢેલી વાત છે. આપણને તો સીધી બેસી જાય છે, પણ એમને કેટલો પરિશ્રમ લીધો છે. અંદરમાં ઘણું મંથન કરી, ઘણો વિચાર કરીને વાત બહાર મૂકે છે. એટલે એમણે તો બધો મસાલો તૈયાર ખાંડીને બજારમાંથી ખરીદ્યો, સાહેબ નવી એમથી અચાનો મસાલો બનાવે છે કે નહીં, સાફ કર્યો તપાયો બધો વાંધો થઈ જાય. પૂરું થાય પછી ખાંડે ગાળે પછી ચામાં નાખવાનું તૈયાર થાય. મસાલો ગુરુદેવ તૈયાર કરી નહીં પડે, આપણે કઈ જરૂર પડતું નથી. નહીં તો સાધકો ફરતી મસાલા તૈયાર કરના પડતા હોય કે સાધક હોય તો પણ એને વિચારે ત્યારે અંદરથી નીકળે. બધી વાત એમને નથી આવતી, ઘણી વિચાર શક્તિ હોય, અંદરમાં ઘણો વિચાર ઊંડો થતો હોય, ત્યારે જ્ઞાનની નિર્મળતામાં તે બધી વાતો બહાર આવે. સાધક હોય તો છે, ગુરુદેવનું પણ સાધક દશા પછી ઘણું મંથન ચાલ્યું છે. એ મંથનમાંથી આ બધા વ્યાખ્યાનો નીકળ્યા. આમ લાગે બધી છેલ્લી વાત એવું નથી, એમણે મહેનત કરી છે અને બહાર મૂક્યું છે. બીજા જ્ઞાનીને સીધે શું, બાકી જેને જ્ઞાની થવું છે એને તો મહેનત કરવી પડે ત્યારે સમજાય એવું છે. નિકમ
મંથન કરીને બહાર મૂકી છે, આ વગર મંથન કરી લેવા માટે
ન મળે, એને મંથન કરવું પડશે. અમને તો થોડું મંથન ચાલ્યું હતું પણ મળતું નહોતું, હવે મળી ગયું પછી બધું ચાલું થઈ ગયું. દરેકની પરિસ્થિતિ જુદી જુદી હોય છે ને, કોઈ જુદા પ્રકારની યોગ્યતા છે. હું દિગંબર છે, દિગંબર શાસ્ત્રો વાંચ્યા છે, દેવગુરુ શાસ્ત્ર સાચા છે, બીજાને માનતા નથી, પણ આત્મા આત્માનું ભાવ તો ક્યાંથી એમને એમ થઈ જાય. એ સત્પુરુષ મિલા વિના ત્રણ કાળમાં કોઈને પણ લાઈન શરૂ થતી નથી. ગમે ત્યારે પૂર્વ ભાવમાં કે આ ભાવમાં સત્પુરુષ મળે, સંસ્કાર લે પછી લાઈન શરૂ થાય એવું છે. બધાનું મૂળ મોક્ષ માર્ગનું મૂળ એ સત્પુરુષ છે. એ તો સત્પુરુષને વધારે ગાયો છે.
પોતાના અનુભવ છે. આમ તો શું છે કે સમ્યક દર્શન ને પણ જ્ઞાન ને બીજ કહેવાય છે. સમ્યક દર્શન ને કેવળ જ્ઞાન નું બીજ કહેવાય છે. જે બીજ જ્ઞાન રૂપે સમ્ય જ્ઞાન માં તે પૂનમ નો સંગ્રહ કેવળ જ્ઞાન થાય, પૂર્ણ જ્ઞાન થાય. પણ એ સમ્યક દર્શન નું બીજ નું બીજ સ્વરૂપ નિશ્ચય છે એને બીજ જ્ઞાન કહે છે. જેને સુધારક સુધર્શ એમણે એને પ્રતિભાસ કયો, સ્વરૂપ નિશ્ચય કયો, આત્માની ઓળખાણ કયો, આત્માનું લક્ષ્ય કયો, એને સુધારક કયો, એને બીજ જ્ઞાન કયો. આ બધો એકાદ બીજ જ્ઞાન નું બીજ છે નહી સ્વરૂપ નિશ્ચય. અને સ્વરૂપ નિશ્ચય રૂપી બીજ નું બીજ સત્પુરુષ છે. સત્પુરુષ ની ઓળખાણ, સત્પુરુષ એટલે સત્પુરુષ ની ઓળખાણ. સત્પુરુષ તો જગત માં ત્રણે કાળ હોય જ છે, પણ આ જીવ ની નજર પડે ઓળખાણ પડે કે આ સત્પુરુષ છે. તેથી એને પહેલું પહેલું બીજ જ્ઞાન પ્રગટે છે. એ બીજ માંથી એને સ્વરૂપ ની ઓળખાણ થાય એવું બીજું બીજ મળે. પેલું છોતરા વાળું બીજ છે, આ છોતરું કાઢી નાખ્યું, હવે ચોખ્ખું બીજ થયું. ઈ બીજ વાવે એટલે સીધો એમાંથી અંકુરો ફૂટે. કેવળ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન ના બે પાંદડા બહાર નીકળે. આ મોક્ષ માં સ્વરૂપ છે ત્યાંથી પછી એનો વડલો થાય કેવળ જ્ઞાન. પણ એ સમ્યક કેવળ જ્ઞાન નું બીજ, એનું બીજ અને એનું બીજ સત્પુરુષ છે. આ માછી લઈને હાંધેલી છે શ્રીમદજી છે. એમના વચનામૃત માં આખી લાઈન નું કોર્ડિનેશન કર્યું છે. આ રીતે આ રીતે બહુ વ્યવસ્થિત વાત કરી છે.
ધર્મ નું મૂળ સર્વજ્ઞ છે આવે છે એવું પણ લાગે છે કે ધર્મ નું મૂળ સત્પુરુષ છે.
પણ સર્વજ્ઞ સત્પુરુષ જ છે ને. સર્વજ્ઞ છે એ સજીવન મૂર્તિ છે. ત્રણ સજીવન મૂર્તિ છે, એક સત્પુરુષ, એક ભાવલિંગી સદગુરુ અને એક સર્વજ્ઞ પરમાત્મા. એમાં બેનો અત્યારે જોગ નથી, એક વિચ્છેદ ગયું. કેવળ જ્ઞાન વિચ્છેદ ગયું. અત્યારે ભાવલિંગી સંત 600-800 વર્ષ દેખાતા નથી. હવે એક ત્રીજું બાકી એની ઉપર એટલે એની વાત વધારે કરી. ચોથા આરામાં કોઈ એવી વાત સત્પુરુષ ને નહોતા કરતા બોલ કે મહાવીરનો એની વાત બહુ ન ચાલે. કેમ કે એ કુટુંબમાં કેટલાય હોય તો એવા બધું હોય ત્યાં તો બધા સમય દ્રષ્ટિએ. એટલે એનું મહત્વ ના આવે ત્યાં ત્યાં નિર્ગંઠ મુનિ નહીં અને સર્વજ્ઞ કેવું એનું મુનિમાં આવે છે. કેમ કે ઓલી વાત સામાન્ય થઈ જાય છે. પણ અહીં તો દુકાળ છે એટલે પાણીનો એક પ્યાલો હોય તો પ્રાણ બચે એવું છે. એના જેવી વાત છે. ત્યાં તો બધા દરિયા ભર્યા છે અને સરોવરો ભર્યા છે. ત્યાં કઈ એની પાણીની કોઈ કિંમત નથી. એટલે અહીંયા દુકાળ છે, રણ છે, ડેઝર્ટ એરિયા, રેગિસ્તાન છે. અહીં તો બધું હાવ અહીં તો એક મીઠા પાણીની વીરડી મળે તો એ કલ્પવૃક્ષ છે. અહીં તો એને એ કલ્પવૃક્ષ કહેવાય છે. શું હા વાત કરે છે ને પરોક્ષ પ્રત્યક્ષ સદગુરુ સદગુરુ સમન્વય પરોક્ષ જેનો ઉપકાર મહાવિદેયમાં દિનેન્દ્ર હોય તો અહીંયા શું કામ આવે છે. અને 2500 વર્ષ પહેલા કેવડી થયા હોય તો અહીંયા શું કામ આવે, કેમ થાય છે, કેવી રીતે થઈ શકે. જીવંત દ્રષ્ટાંત છે ફોગાનીજી નો દ્રષ્ટાંત છે. એ જીવંત દ્રષ્ટાંત છે કે ગુરુદેવ મળ્યા પછી કામ કરી લીધું છે. જો અનંતાભવનો અનંતાભવનો જે પ્રકાર હતો એ સુધી નાખો એની કિંમત શું થાય પછી. એનું કોઈ મૂલ્ય ના થાય.
ચમત્કાર છે. ચમત્કાર જ્ઞાનીઓની એક ધારાશક્તિ વાત છે.
એનું કારણ છે. વસ્તુનું સ્વરૂપ એક પ્રકારે છે ત્રણે કાળે, તો જે જ્ઞાનીઓને અનુભવ થયો એમાં શું ફેર પડે? ગોળ તમે ખાવ કે હું ખાવ, એક ગોળ ના દરબા માંથી એક કટકો તમે લો, એક કટકો હું લો, ગોળ તો બે હરખો જ લાવવાનો છે. પછી ગરીબ ને કઈ ઓછો ગેળ્યો લાગે, પૈસા વાળા ને વધારે ગેળ્યો લાગે, આંધળા ને ઓછો ગેળ્યો લાગે, ને દેખતા ને વધારે ગેળ્યો લાગે, એવું કઈ છે? બધા એમ સરખું જ વાત કરશે, ગોળ ખાતો એ બધા એમ કે છે ગોળ તો આવો ગયો છે. અનુભવ તો બધાને એક સરખો થાય છે, પછી બીજી વાત કેવી રીતે કરે? કોઈ એમ કે છે આ જ્ઞાની કરતા આ જ્ઞાની બીજી વાત કરે છે, એ જ્ઞાની ને સમજ જ નથી, એ જ્ઞાની ને નથી સમજ્યો, એને જ્ઞાની થી ઓછા નથી. એ જ્ઞાની થી બીજા જ્ઞાની જુદા પડે છે એમ કયો? એટલી બે માંથી એક જ્ઞાની ને નથી સમજ્યો એમ છે, બને જ નહીં. ગોળ બધા ખાતો છે, સરખો જ ખાતો છે, અનુભવમાં કોઈ ને ફેર નથી. સંસદ થયો સાધક હોય તો બધા પડકાર જ્ઞાન ક્યાંથી હોય? એ તો બધું એને બહુ ઊંડી વિચારણા કરી હોય, એટલું નિર્મળ અને વિશાળ સુખ જ્ઞાન હોય, એને બધું તૈયાર મસાલ એ કરે. બાકી સાધક હોય તો ઉગાડવો તો એને શું ખબર કરે? અનુભવ કરી જાણે પુષ્મા ભીન સુધી કેવળ ના સુધી પહોંચી જાય, બીજી વાત ની ખબર ન ખબર હશે, ન ખબર જરૂર બી નથી એને.
પોતે સાધક છે, આમાં પ્રસિદ્ધ થઈ
જાય ને, અનુભવ ની વાતો કરી જ છે, ઘણી અનુભવ ની વાતો કરે છે. સડસઠ થી હોય અણસઠ પ્રશ્ન કર્યો છે, અનુભવ હોને કે બાદ પરિણામ મેં મર્યાદા આ જાતી હૈ ને, ઓર વિવેક હો જાતા હૈ ને. પ્રશ્ન કરનાર ને વજન પરિણામ ઉપર ઘણું છે, કે અનુભવ રૂપી પર્યાય પ્રગટે ત્યારે પછી એના વિષય કષાયના પરિણામમાં મર્યાદા થઈ જ જાય ને, અને એને વિવેક જાગૃત થઈ જ જાય ને. એટલે પર્યાય ઉપરનું જે વજન છે એ વાત એમને ગમતી નથી પ્રશ્ન કરનાર ને. આમાં તો જે વસ્તુ વજન ઉઠાવી લેવાનું છે પર્યાય ઉપરનું, એ ભલે આ અનુભવની વાત પૂછનારો હોય, અનુભવથી વાત, અનુભવને માધ્યમથી વાત પૂછે છે, અનુભવના બાને વાત પૂછે છે, પણ જે પર્યાય ઉપર વજન ઉછાળતા અનુભવ થાય છે એ વાત જ રહી જાય છે. આમાં તો પોતાનું પર્યાય ઉપરનું વજન રહી જાય છે. પર્યાય એક વસ્તુનું અંગ છે અને પર્યાયના પણ સિદ્ધાંતો છે, પણ એ બધો જાણવાનો વિષય છે, અવલંબન લેવાનો નહીં. આમ આ પાયાની સીધા છે, જે આપણે 130મી ગાથા ચાલશે ને, એ પાયાની વસ્તુ છે. એ મુદ્દાનો બહુ વિષય છે, પ્રયોજનભૂત રીતે એને સમજી લેવું જોઈએ. એકવાર ગુરુદેવનું પ્રવચન ચાલતું હતું ઘણા વર્ષ પહેલા, નિયમ સારો કરતો, 15મી ગાથામાં કારણ શુદ્ધ પર્યાયનું બહુ સૂક્ષ્મ પ્રવચન ચાલે ગુરુદેવનું. કારણ શુદ્ધ પર્યાયનો વિષય સૌથી સૂક્ષ્મ છે, પ્રવચન ખૂબ સૂક્ષ્મ આવ્યું. બહાર નીકળ્યા કાંતિભાઈ નું આપણે તર્ક કરવાનું વધારે, એમને ખબર કે આ પ્રયોજન ભૂત ને અપ્રયોજન ભૂત ની આ ચર્ચા બહુ કરે છે, બધી જુદી ચર્ચાઓ બહુ ચાલતી. બાનીબેન મને તો પ્રવચન જોરદાર હતું, બહુ સૂક્ષ્મ હતું, ઘણી સરસ વાત હતી. મને કે આ પ્રયોજન ભૂત માં જાય કે અપ્રયોજન ભૂત માં જાય? સીધો પ્રશ્ન કાઢ્યો, અપ્રયોજન ભૂત માં હે શું છે? સારું સુખ પર્યાય અપ્રયોજન ભૂત માં જાય, અપ્રયોજન ભૂત માં જાય કેવી રીતે? ખબર હોય આટલી સુખી પુત્રિકાળી નો એક વર્તમાન અંશ ની વાત છે. એટલું સૂક્ષ્મ જ્ઞાન કઈ દરિય ઇંચ નથી હોતું, પણ એને સમ્યક દર્શન હોય છે. તો પછી આ શાસ્ત્ર નો અર્થ કરો કે ગુરુદેવ ને ચુમ્માલી પિસ્તાલીસ છે. ગુરુદેવ નું તો પર્સનાલિટી ઉભો નહીં, કોઈ વાત ન કરીએ કે સામે આવીને. સાધારણ માણસ તો ગુરુદેવ ની સામે ઉભો રહીને વાત જ ન કરી શકે, એવું ઉતે જતું સાપે તો એમણે સીધું દેખાય શાંત નરમ પ્રશ્ન રીતે કરીને શાસ્ત્ર નો અર્થ આવડે માટે જ્ઞાન છે એમ નથી જ્ઞાન કે આ ગાથા નો અર્થ આવડે એ જ્ઞાન નું લક્ષણ નથી, જ્ઞાન નું સ્વરૂપ નથી. શું સત્શાસ્ત્ર હોય ને એની ગાથા નો અર્થ આવડવો જોઈએ એનું બંધન જ્ઞાની ને નથી. ઠીક છે એમ કહી દીધું તો સમજી ગયા. તો પછી જ્ઞાન શું છે?